આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
જીવતા ખડખરિયાળ મારા ઉપર છાયા પાર, તારી કૂકથી વહ્યું ઝાડ તથા લોહી તેનું ફળ, થાઓ પાપના બેઈલાજ દોષ મટાળો ટાળો રા. ધર્મ મારી હોશ નિરંતર હોય, મારો આત્મા સદા રોય, તો પણ કેવળ પ્રાયશ્ચિત તારી શકે છે ખચી. ઈમાન પર લાવું છું, નગ્ન હું માંગો લે બાસ, અબળ કરું છું વિશ્વાસ, તારે જરે મને લાવ તેમાં મને તું નવડા. જીવન નું અજવાળ અથવા આવે અંતકાળ, ઊંડું જીવ આકાશી ઘર જો તને ન્યાય સંપર, જીવતા ખડ ખરિયા મારા ઉપર છાયા પાર.
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
શ્રીમતી લાલ બોલી ઉઠ્યા, અરે મોહન, તારો ટેલિફોન આવ્યો છે. માનો અવાજ સાંભળી મોહન ખાટલામાંથી ઊભો થયો. વરંડાના કઠેરા પર થોડીક વાર વાંકા વળી ચોપડીનું અંધુરું રહી ગયેલું પાનું પૂરું કરી દીધું, પછી મા પાસે ગયો. કંટાળો લાવી તે કહેવા લાગ્યો, આખો વખત મોહનનો ટેલિફોન, મારું નામ જ બદલી નાખને, તારે કહી દેવું કે મોહન બહાર ગયો છે, કોનો ફોન હતો માં? શ્રીમતી શાહને થોડું સાબુ મંગાવો છે, તે લાવવાનું ભૂલી ગયા છે, અને આવતી વખતે પોસ્ટમાંથી ટપાલ લઈ આવું ને તેમનો સાબુ લેવા જાઉં. કંઈ બીજું લાવવાનું બાકી રહી ગયું છે? બજારમાંથી લાવવાનું ભૂલી જાય છે અને મને કહેવાનું શી રીતે યાદ રહે છે? તેમને પોતાને માટે કોઈને રોજ દોડાવવું ગમે છે. આજે બપોરે તો મારે છાપા લઈ શહેરોમાં દોડાદોડી કરવાની છે. અને પછી ઝડપથી ટોપી પહેરી મોહન ગુપ્તાની દુકાન તરફ ગયો. ગુપ્તાની દુકાનમાં ગામના લોકોને જરૂરી હોય તેવો સામાન મળતો હતો. આ દુકાનના ખૂણામાં પોસ્ટ ઓફિસ હતી. મોહનને શહેરમાં ઘણો સમય થઈ ગયો અને તેથી શ્રીમતી લાલને તેની ભારે ચિંતા થતી હતી. પશ્ચિમ તરફ કાળા વાદળો ઘેરાવા લાગ્યા હતા. મોટરવાળાએ મોહનના અખબારો એક ખૂણામાં નાખ્યા હતા. મોહન લોકોને અખબાર પહોંચાડવાનું કામ કરતો હતો. ઘણો સમય વીત્યા પછી મોહન ગામમાં આવ્યો. તેનો ચહેરો લાલ લાલ થઈ ગયો હતો અને મોઢા પર કંટાળો સ્પષ્ટ દેખાઈ આવતો હતો. તેને જોઈ તેની મા બોલી, બેટા, આજે તે લોકોને મદદ કરી છે ને? હા માં, આજે તો ખૂબ કામ કર્યું છે. ગરમી વધારે હોવાથી કંટાળો આવે છે. હું સાબુ લઈ આવ્યો છું. પોસ્ટ માસ્તરે મને કુમારી પાવરીના પાર્સલની વાત કરી હતી. તેમણે મને આ પાર્સલ કુમારી પાવરીને પહોંચાડીને દેવા જણાવ્યું. પાર્સલ ખૂબ વજનદાર છે, સીસાનો ટુકડો હોય તેમ લાગે છે. પાર્સલ લઈ હું ઘેર આવવા નીકળ્યો હતો. દેવળ સુધી આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે શ્રીમતી શાહના કાગળો લેવાનું ભૂલી ગયો. શ્રીમતી શાહનું ટપાલ માટેનું ખાનું આખું ભરાઈ ગયું હતું. કાગળ ખૂબ હતા. છેલ્લા અઠવાડિયા દરમિયાન કોઈ કાગળ લાવ્યું નહીં હોય. પછી હું બ્રેમ્બેલ ગલીમાં કુમારી પાવરીને તેનું પાર્સલ પહોંચાડવા ગયો. પાર્સલને જોઈ કુમારી પાવરીને તેને ખોલી નાખવાની ખૂબ ઉત્સુકતા હોય તેમ લાગ્યું. વધારે પડતા ઉત્સાહમાં તેઓ મારો આભાર માનવાનું પણ ભૂલી ગયા. હે ભગવાન, શી દુનિયા થઈ ગઈ છે. આ બધા ઉપરાંત હું જ્યારે શ્રીમતી ગોપાલના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે પોતાના બગીચામાંથી ડઝનેક મરઘીઓને ખસેડી રહ્યા હતા. મરઘીઓ ફૂલના છોડ તથા સ્ટ્રોબેરીના છોડની આસપાસ વીંટળાઈ વળેલી હતી. મને જોઈને તેમણે મોહન મોહન કરી બૂમ પાડી. મેં બધી મરઘીઓને તેમની જગાએ ભગાડી મૂકી. મરઘીઓથી વધારે મૂર્ખ કોણ હશે તે કહેવું મુશ્કેલ છે. તે બધી ચીસો પાડી આમ તેમ દોડતી હતી. શ્રીમતી ગોપાલ તેમનાથી ખૂબ તંગ આવી ગઈ હતી. તેમણે તો મરઘીઓને એવી ધમકી આપેલી કે જો તેઓ બરાબર રીતે નહીં રહે તો તે તેમનું સૂપ કરીને ખાઈ જશે. અને હવે મારે અખબારો પહોંચાડવા જવાનું છે. શ્રીમતી લાલે પોતાનું સીવવાનું કામ શરૂ કર્યું. નિસાસો નાખી તે પોતાની જાતને કરી રહ્યા હતા. સંદેશો પહોંચાડવા કે કામ કરવા લેવા લોકો મોહનની મદદ લે છે. લોકોને તે ઉપયોગી થાય છે, તે સારી વાત છે. પણ લોકોએ પણ થોડોક વિવેક જાળવવો જોઈએ. ઉનાળાની ગરમ ઋતુ પૂરી થઈ ગઈ હતી. પાનખર ઋતુની આખરમાં શીતળાનો ચેપી રોગ શરૂ થયો. જ્યાં ગુપ્તાની દુકાન હતી એ તરફ આ રોગ વિશેષ ફેલાયો હતો. આ રોગ વખતે પણ મોહન ભય વગર લોકોને અખબાર પહોંચાડવાનો સાયકલ પર જતો હતો. તે વખતે તે પોતાના બીમાર પડી ગયેલા મિત્રોને મળતો હતો. તે બધાને કહેતો, મને આ રોગનો ડર નથી લાગતો. હું જ્યારે નાનો હતો ત્યારે તે મને થયો હતો. એક દિવસ તે ઘેર આવ્યો ત્યારે તેની આંખો અને ચહેરા લાલ બની ગયા હતા. તેનું માથું ખૂબ દુખતું હતું. થોડા દિવસ સુધી તે ખૂબ માંદો રહ્યો. તેની દવા કરવા આવનાર રમુજી સ્વભાવવાળા ડાક્ટરે કહેલું, ભાઈ આ તો ખાસ પ્રકારના શીતળા છે. તને આ બીજી વખત થયા ખરું ને? પણ એ તો થાય. ઘણા લોકોને તે બે વખત થાય. મને પણ બે વખત થયા હતા. આમ કહી તેમણે મજાકમાં મોહનના વાળ પર ધીમો હાથ ફેરવ્યો હતો. મોહનને હવે ઠીક થઈ ગયું હતું. એક સવારે મોહનની મા નારંગીનું શરબત લાવ્યા. મોહનને થયું કે એવા જેવા સ્વાદિષ્ટ શરબત તેણે કદી પીધું ન હતું. મોહનની મા સ્મિત કરી કહેવા લાગ્યા, બેટા આપણે અહીં આવ્યા છીએ તે પછી તે ઘણા મિત્રો બનાવ્યા હોય તેમ લાગે છે. શ્રીમતી શાહે આ શરબતનો મોટો બાટલો મોકલાવ્યો છે. પેલા કુંડામાંનો છોડ તું સૂઈ રહ્યો હતો ત્યારે શ્રીમતી ગોપાલ લઈ આવ્યા હતા. તેના પર આવેલા મજાના લાલ ફૂલને તો જરા જો, છોડ પર કડીઓ ખૂબ છે. મોહન હસીને કહેવા લાગ્યો, શ્રીમતી ગોપાલ જાણે છે કે મને લાલ ફૂલ ખૂબ ગમે છે. લોકો મારો ઠીક ઠીક ખ્યાલ રાખતા હોય એમ લાગે છે. માંદગી પછી મોહન પહેલી વાર બહાર નીકળ્યો ત્યારે રસ્તામાં તેને ડૉક્ટર ભટ્ટ સામા મળ્યા. મોહને ત્યારે સૂર્યના પ્રકાશથી આંખોનું રક્ષણ કરવા ગોગલ્સ પહેર્યા હતા. ડૉક્ટર ભટ્ટ તેને પોતાની મોટરમાં બેસાડી દરિયા કિનારે લાંબે સુધી ફરવા લઈ ગયા. તે પછી બીજી પણ કેટલીક ભેટો મોહનને લોકો તરફથી મળી હતી. આંખમાં ચમક લાવી મોહન તેની માને કહેતો હતો, માં જો તો ખરી આ બે નેકટાઈઓ, ચોપડી, નવી ડાયરી, ટોર્ચ અને નવા ચળકતા રૂપિયા, આ બધી ભેટો મને મારા અખબારોના ઘરાકોએ આપી છે. હવે ગુપ્તાની ગલીમાં લોકોમાં ફેલાયેલો શીતળાનો રંગ બંધ થઈ ગયો છે. હું અત્યાર સુધી એવું માનતો હતો કે ત્યાં રહેતા લોકો ઘણા સ્વાર્થી છે, મારી પાસે તે ઢસરડો કરાવે છે. પણ મને હવે સમજાય છે કે મારી એ માન્યતા બરાબર ન હતી. શ્રીમતી લાલ દીકરાને શાંતિથી જવાબ આપતા કહ્યું, બેટા જ્યારે ખૂબ મુશ્કેલી લાગે ત્યારે મનમાં કડવાશ ન લાવતા થોડીક ધીરજ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. નમસ્કાર.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તેડે તું તે મારા ડાગો વાચે તુજરા સૌ ડાગ કાળશે
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
આજના આ સમયે અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે તમારા સુધી દેવનું વચન પહોંચાડનાર હું રાજુ ગાવિત. આ જગતમાં જીવન જીવતી વખતે આપણને ઘણી એવી નવી બાબતોનું જ્ઞાન લેવું પડે છે, કારણ કે તેનો અનુભવ આપણી પાસે રહેતો નથી. અને તે પછી કામ હોય અથવા શિક્ષણ અથવા જ્ઞાન પણ તે શીખતા પહેલાં આપણને ભય લાગે છે કે મારાથી થશે કે નહીં. એકવાર એક છોકરો કૂવામાં તરવાનું શીખવા માટે ગયો અને તેને જ્યારે કૂવામાં નજર નાખી ત્યારે તે ઘણો ગભરાઈ ગયો અને તેના કમરમાં દરડું બાંધવામાં આવ્યું કે તે દરડાને ઉપર તેના મિત્રો પકડી રાખે અને તેને અંદર તરવાનું જ્ઞાન અપાતું હતું. આ જગતમાં આપણે જીવન જીવતી વખતે ઘણી બાબતોમાં હિંમત હારી જઈએ છીએ અને ગભરાઈ જઈએ છીએ. પણ જીવનમાં કેટલા પણ દુઃખો હશે, બીમારી હશે, ચિંતા હશે, કર્જ હશે, પણ તેનો ડર અથવા ભીતિ આપણા જીવનમાં રાખશો નહીં, કારણ કે દેવનું વચન આપણને હિંમત આપે છે. ગીતશાસ્ત્રો 41મા અધ્યાય અને 10મા લખવામાં આવ્યું છે, તું ગભરાઈશ નહીં કારણ કે હું તારી સાથે જ છું, તું ના હિંમત થઈશ નહીં, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, વળી તને મદદ કરીશ, હું મારા વિજયવંત ન્યાયના જમણા હાથથી તને પકડી રાખીશ. આ જગતમાં આપણે આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેન કે સગા સંબંધી પણ આપણને આટલું અભિવચન આપી શકતા નથી કે તું ગભરાઈશ નહીં, તારી સાથે હું છું. આજે આપણો દેવ કેટલો મહાન તથા સામર્થ્યવાન છે, તે આપણને આ દુનિયામાં જીવન જીવવા માટે હિંમત આપે છે, અને ચિંતા, બોજ, દુઃખ, બીમારીમાં પણ તે આપણને કહે છે, હું તમારી સાથે છું. તે નબળાઓને બળ આપે છે અને ઘણા લોકોને તે મદદરૂપ થવાને પણ આપણને આશ્વાસન આપે છે. અને વળી તે આપણો દેવ છે. રાત્રે બે રાત્રે આપણે તેને હાક મારીએ કે વિનંતી કરીએ પણ તે આપણને અનાથ જેવું તજશે નહીં, છોડશે નહીં, અને તેની દયા આપણા જીવનમાં દેખાય છે. ગીતશાસ્ત્રો તેનો 23મો અધ્યાય અને 4માં લખવામાં આવ્યો છે, જો કે મરણની ખીણમાં હું ચાલું તઈએ હું કોઈ પણ ભૂંડાઈથી ભીષ નહીં, કેમ કે તું મારી સાથે જ છે. આ જગતમાં સૌથી મોટામાં મોટી બીક એટલે મરણ છે. આજે ઘણા લોકો મરણ પામે છે, ઘણા લોકો આ જગતને છોડીને જાય છે, ત્યારે આપણને આ બીક લાગે છે. ખરેખર મરણ આ એક મનુષ્યના જીવનની અંદર મોટામાં મોટી બીક છે. પરંતુ મરણનું નામ જે લોકો સાંભળે છે ત્યારે તેઓને ઘણો જ ભય લાગે છે અને તે ગભરાઈ જાય છે. પણ આજે દેવનું વચન કહે છે, આજે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ કે કોઈ પણ જાતના સંકટમાં હોઈએ પણ દેવ આપણને તેમાંથી ચાલવા માટે અથવા તેમાંથી છુટકારો આપવાને શક્તિમાન છે. દેવ આ જગતને જીતીને આકાશમાં ગયો છે, પણ તેણે સઘળી મુશ્કેલીઓને સામનો કર્યો અને તેને મરણનો પણ અનુભવ થયો. આજે દેવ કહે છે, માગો એટલે તમને અપાશે. આપણે દેવ પાસે શું માગીએ? આ જગતમાં જીવન જીવવા માટે હિંમત માગીએ, બળ માગીએ. આજે ઘણા લોકો શૈતાનના તાકાતના નીચે આજે તેઓ હારે છે. એટલા માટે આજે શૈતાનને હરાવવા માટે, શૈતાનના હરેક બાબતને કમજોર કરવા માટે આજે પ્રભુની પાસે આપણે પ્રાર્થનાની સામર્થ્ય માગીએ. આ જગતની બીકથી નહીં પણ દેવની બીકથી આપણે જીવન જીવીએ. તેની બીક આપણને દેવના રાજ્યમાં જવા લાયક બનાવશે. પણ આ જગતની બીક રાખીએ તો એક દિવસ આપણા આત્માનું નુકસાન થઈ શકે છે. એટલા માટે આ જગતમાંથી આપણે જીવન જીવતા જીવતા દેવ પાસે કૃપા માગીએ અને આ જગતના ભય પર વિજય મેળવવા માટે તથા દેવના રાજ્ય માટે આપણે ઝટીએ. આજે જે વચન આપણે શીખ્યા, આ વચન પ્રમાણે પ્રભુ આપણને ચાલવા માટે મદદરૂપ થાય અને સહાયતારૂપ થાય અને આપણને સામર્થ્ય આપે. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ. આકાશમાંના અમારા બાપ, અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. આ જગતમાં અમે જીવીએ છીએ ત્યારે પ્રભુ અમારા જીવનમાં હરેક જાતના બોજ, ચિંતા, કર્જ જેવી બાબત આવી પડે છે. અમારા જીવનના હિંમત થાય છે, પરંતુ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, અમારા જીવનમાંથી હરેક જાતના દુઃખો, ચિંતા, બોજ, કર્જને તમે આજે દૂર કરવા માટે અમને હિંમત આપો. તમારા વચન અમારા જીવનની અંદર રહે અને તે પ્રમાણે અમે હિંમત રાખીને તમારા પર વિશ્વાસ કરીને ચાલીએ. પ્રભુ આ જગતને તમે જીત્યો છે, એવી રીતે પ્રભુ અમે તમારા પર વિશ્વાસ કરીને ચાલીએ. તમારા માર્ગ પર અમારા જીવન હંમેશા માટે બની રહે એટલા માટે તમે અમને મદદ કરો. આજના વચન પ્રભુ અમારા જીવનની અંદર વિકાસરૂપ થાય એવું તમે થવા દો. પ્રાર્થના ઈચ્છુ પ્રભુ અમે તમારા મધુર અને પવિત્ર એવા નામમાં માગીએ છીએ. આમેન.
હે ઈસુ, પાપોના મોહ संदा
સરનામું હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.